તારીખ 24/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 409, 410 અને 411 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 776.
પત્રાંક 409, પાનું 353. જીવનું કર્તૃત્વ અકર્તૃત્વ પણ સમાગમે શ્રવણ થઈ નિધિધ્યાસન કરવા યોગ્ય છે. નિધિધ્યાસન એટલે અવલોકવું અથવા વિઝ્યુઅલાઇઝ કરવું, વિચારથી એક કદમ આગળની વાત છે. જીવ કરતા પણ છે અને જીવ અકર્તા પણ છે, બંને જીવમાં ગુણ છે. કરતા શક્તિ પણ છે અને અકર્તા, કરતાપણાનો ધર્મ પણ છે અને અકર્તૃત્વ શક્તિ પણ છે, બે છે. એ રૂબરૂમાં પત્રમાં પોતે લખતા નથી એટલે એમ લખે છે કે રૂબરૂમાં સમાગમે સાંભળીને પછી પોતામાં એનું અવલોકન કરવું. ગુણધર્મ સંબંધી જે કાંઈ સાંભળવા મળે એ માત્ર સમજીને સંમત કરીને અટકી ન જાઓ. એ પોતામાં કેવી રીતે એ ગુણધર્મ કામ કરી રહ્યા છે એને જોવું, એને અવલોકવું, એને નિધિધ્યાસન કહે છે. ધ્યાનની પહેલાનું એ સ્ટેજ છે, અવલોકન છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાય તેનું રૂપા વગેરેમાં રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. એમાં જે રાસાયણિક વિજ્ઞાનના શાસ્ત્રો છે અને જે રાસાયણિક વિજ્ઞાન છે, વિદ્યા છે, એમાં સોનું કેમ બને, રૂપું કેમ બને, એને આપણે શાસ્ત્રો છે. એક શાસ્ત્રમાં વાંચ્યું હતું સોનું કેમ બને, પણ જે દ્રવ્યો હતા એ નામે ન સાંભળ્યા હોય એવા હતા. જોયા હોય ને કંઈ મળે તો સવાલ જ ક્યાં રહ્યો. પણ એ બધા પુસ્તકો અને શાસ્ત્રોમાં એ બધી વાત છે અને એની વિદ્યા પણ છે. એટલે એવું કંઈક સૌભાગભાઈએ કોઈ વાંચ્યું હશે કે કોઈ વનસ્પતિ અને પારો ભેગા કરી અને તો રૂપું થઈ જાય પારામાંથી. હં, એ માટે કંઈક પૂછાયું છે કે આવું કંઈ થાય ખરું કે ના પાડે છે કે એવું કંઈ બનતું નથી કે એવું નથી લખ્યું, મને ખબર નથી બાબતમાં, ન થાય એમ લખ્યું છે. સૂચન પણ છે અને સમજણ પણ છે, બે વાત છે. પોતે સમજે છે એ વાતને એટલે પણ ના પાડે છે, અને એ લાઈને ચડવા જેવું નથી એવી સૂચના પણ છે. આપણે કઈ સોનું ચાંદી બનાવવાની જરૂર નથી, તેમ નથી. એટલે વગેરે રૂપું થવું તે સંભવતું નથી, તેમ નથી, એનો અર્થ એમ થાય છે કે અમુક પ્રકારે કઈ સંભવિત પણ છે. યોગ સિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે, એની અંદર કોઈ યોગનો પ્રયોગ પણ હોવો જોઈએ એમ પોતે જાણે છે. અને તે યોગના 8 અંગમાંના 5 જેને પ્રાપ્ત છે તેને વિશે સિદ્ધિ યોગ હોય છે. એમને પોતાના યોગનું સંબંધીનું પણ ઘણું જ્ઞાન હશે એવું લાગે છે, કેમ કે એ યોગના આઠ અંગ છે એનો ખ્યાલ છે, ને આઠમાંથી પાંચ હોય અને સિદ્ધિ યોગ હોય છે એમ કહે છે. એટલે પણ એવું પણ એ કાંઈ જાણતા હશે, યોગશાસ્ત્રનું પણ પોતાને જ્ઞાન હશે એવું લાગે છે. સારું છે, સૌભાગભાઈને જ લખ્યું છે, લોકોને ખબર પડે તો પાછળ પડી જાય. જ્યોતિષનો થોડો ખ્યાલ આવી ગયો કે પૂર્વ ભવના જાતિ સ્મરણનું બહાર આવ્યું લોકોને, તો બહુ લોકો પ્રશ્ન પૂછે. બેનસરીને લોકો બહુ પૂછતા હતા જાતિ સ્મરણનું, પછી એ જવાબ ન દે. બીજું કાંઈ નહીં, આત્મકલ્યાણની વાતો પૂછવી હોય તો પૂછો, એ બધી વાતો જવા દો. કેમ કે જીવની કુતૂહલ વૃત્તિ વધી જાય છે, કુતૂહલ વૃત્તિ વધવાથી પરલક્ષ વધે છે, પરલક્ષ વધવાથી પરરુચિ વધે છે, પરરુચિ વધવાથી જ્ઞાન નબળું પડે છે, વિવેક નબળો પડે છે. જેમ કોઈને તાવ આવે ને માણસ નબળો પડે, એમ જ્ઞાનને પરરુચિ છે એ તો આ તાવ છે, એ જ્ઞાનનો તાવ છે, એમાંથી જ્ઞાન નબળું પડે છે. આવું બધું સાયન્સ છે. એટલે જ્ઞાનીઓ એ જાણે છે અને એ બાજુના દરવાજા બંધ કરી દે છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. આ તો વખત બગાડવાની વાત છે, કલ્પનાથી બીજું કાંઈ નથી, એમાં કાંઈ આત્માનું કલ્યાણ થાય એવું નથી. તેનો વિચાર ઉદય આવે ને તે પણ એક કૌતુકભૂત છે, અને એવું કૌતુક આત્મ પરિણામને વિશે યોગ્ય નથી. કૌતુક એટલે કુતૂહલ, કૌતુક એટલે કુતૂહલથી જોવા યોગ્ય, એ તેને કૌતુક કહે છે. શું એટલે એનો વિચાર આવે ને એ પણ એક કુતૂહલ દ્રષ્ટિથી આવેલો વિચાર છે, કૌતુકભૂત છે, અને એ આત્માના કલ્યાણ આત્મકલ્યાણના પરિણામ માટે અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. હેજી હા, દર્શન પરરુચિ વધે એટલે દર્શનમાં વધે, પરલક્ષણ પરરુચિ દર્શનમાં વધારે છે એટલે મોટું નુકસાન છે. અલ્પકાળના અલ્પ કલ્પ કાલ્પનિક સુખમાં અર્થે અલ્પકાળના અલ્પ કાલ્પનિક સુખ અર્થે અનંતકાળનું અનંત દુઃખ વારી લેવાનો કામ સમજદાર પુરુષો સમજદાર માણસો કરતા નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે, પારો સ્વભાવે જ પારો છે. ચારસો ને નવ પત્ર પૂરો થયો, 410મો પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. પ્રગટ આત્મ સ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે, એટલે અવિચ્છિન્નપણે એટલે જેમાં કાંઈ ત્રુટકપણું ન થાય, આતરો ન પડે, ભંગ ન પડે, એવી રીતે એક ધારું આત્મ સ્વરૂપ છે ભજવા યોગ્ય છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે કે જેને ભજતા અમૃત જેવી શાંતિનો અનુભવ થાય, કે જે અનુભવમાંથી નીકળવું જ ગમે નહીં. એવું છે, સ્વસન્મુખતામાં આત્મ સ્વરૂપ પ્રગટ છે, અને જેને સ્વસન્મુખતા નથી એને આત્મ સ્વરૂપ પ્રગટ હોવા છતાં અપ્રગટ છે. જોકે પ્રગટ અપ્રગટ અવસ્થા ભેદ છે અને આત્મ સ્વરૂપે અવસ્થા ભેદથી પાર છે, આમ છે. કેમ કે વ્યક્ત ને અવ્યક્ત અવસ્થા પ્રગટી ઉત્પાદ થયો ત્યારે, અવસ્થાનો વ્યય થયો ત્યારે અપ્રગટ થઈ ગઈ, પ્રગટ હતી તે, એટલે અવસ્થા ભેદ છે. સ્વરૂપને તો એ લાગુ જ નથી પડતું, કેમ કે એનો ઉદય અસ્ત છે જ નહીં, એમનો ઉત્પાદ વ્યય છે જ નહીં, માટે એને પ્રગટ અપ્રગટ વિશેષણ લાગુ નથી પડતું. છતાં પણ અનાદિથી જે નહોતું જોયું એવું સ્વસન્મુખ થઈને આત્મ સ્વરૂપ જોયું ત્યારે એમ જોયું, હો હું તો પ્રગટ છું, અરે હું તો પ્રગટ જ છું, પ્રગટ જ હતો છું ને રહીશ, એવી પરિસ્થિતિ છે. એટલા માટે એને અપેક્ષા એ પ્રગટ કહેવાય છે. બાકી જેને ખબર નથી એના માટે અપ્રગટ છે, પ્રગટ હોવા છતાં પણ, કેમ કે તો જે છે એ છે, એને ક્યાં આવરણ નિરાવરણ છે કાંઈ, એને તો પર્યાયને આવરણ નિરાવરણ હોય, વસ્તુ સ્વરૂપને તો આવરણ છે જ નહીં. સૂર્ય કોને દેખાતો નથી, વચ્ચે વાદળ આડા આવ્યા છે એને, એટલે વાદળાની નીચે ઊભેલો માણસ એમ કે સૂરજને આડા વાદળાનું આવરણ આવી ગયું, સૂરજ આડા વાદળાનું આવરણ આવી ગયું, તો કે નહીં તારી દ્રષ્ટિને સૂરજ સુધી લઈ જવામાં વાદળાનું આવરણ છે, સૂરજને આવરણ નથી. વાદળાની પેલી પાર તો સૂરજ જેવો છે એવો છે જ તે, સૂરજને કઈ આડું આવ્યું નથી, આડું તારી દ્રષ્ટિને આવ્યું છે. તો બોલાય એમ કે સૂરજ આડા વાદળા આવી ગયા, સૂરજ આડા વાદળા નથી આવ્યા, તારી દ્રષ્ટિ આડા વાદળા આવ્યા એમ. અવસ્થાને આવરણ અને નિરાવરણ પણ, વસ્તુ અવસ્થાથી પાર છે એ તો જેમ છે એમ છે, જ્ઞાનનો સૂર્ય છે એ તો, આત્મા છે તો જ્ઞાન સૂર્ય છે, એને કાંઈ કોઈ અડું અડું ફાડું આવી શકે એવું છે નહીં કાંઈ, એ તો જેમ છે એમ જ રહે છે. અનાદિ અનંત મિથ્યાત્વનું પડળ ખસી જાય અને દ્રષ્ટિ ચોખ્ખી થાય એટલે એને દેખાય છે કે હો સૂર્ય તપે છે, પણ એ તો તપતો જ તો. એટલે જેવું છે એવું આત્મ સ્વરૂપ સ્વસન્મુખ થઈને અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. વાસ્તવિક તો એમ છે કે કરેલા કર્મ ભોગ્યવાસ વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કાંઈ કર્મ ફળ પ્રાપ્ત થાય નહીં, એટલે ભોગવવું પડે નહીં. આ તો એ કુદરતની જ વ્યવસ્થા છે, એમાં કોઈનો હસ્તક્ષેપ કામ આવતો નથી. જગતમાં એવી મિથ્યા અસત્ય માન્યતાઓ છે કે કોઈ દેવ દેવી આપણું ભલું બુરું કરી શકે છે, કોઈ બુરું કરવામાં માને છે, કોઈ ભલું કરવામાં માને છે, એ વાત તદ્દન અસત્ય છે. કેમ કે કરેલું કર્મ ભોગવું ભોગવવું જ પડે, એમાં કોઈ દેવ દેવીનો, અરે ખુદ જિનેન્દ્ર પરમાત્મા તીર્થંકર કોઈનું કાંઈ કામ ન આવે, એ તો ભોગવવું જ પડે, કુદરતની વ્યવસ્થા છે, કાયદો બધાને માટે સરખો છે. તીર્થંકર દ્રવ પણ નરક નિગોદમાં જઈને બહાર નીકળેલા છે. તીર્થંકર દ્રવ્ય તો અનાદિ છે ને, અનાદિથી છે, કોઈ નવું તીર્થંકર દ્રવ્ય તો એમાં કાંઈ ઉમેરાતું નથી. જે આત્માઓ તીર્થંકર પણ થવાના છે, જગત ઉદ્ધારક કહેવાય, જગતગુરુ કહેવાય, એ તો અનાદિથી તીર્થંકર દ્રવ્ય પણ છે. ત્રસ્પર્યાયનો કાળ તો મર્યાદિત છે, બધાને નિગુદમાં તો જઈ અનંતકાળ રહેવું જ પડે છે, ભૂતકાળનો તો કાંઈ આદિ છે જ નહીં, શરૂઆત જ નથી. પરિભ્રમણમાં કોઈ ક્ષેત્ર, કોઈ પંચપરાવર્તનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ, એમાં નરકના કોઈ ભવ બાકી નથી રાખ્યા, સાથે સાથ નરકના બધા આયુષ ભોગવા છે. 10,000 વર્ષથી માંડીને 33 આગરમાં બધા આયુષ ભોગવો ચીકો સુધી, અને એકવાર નહીં પણ અનંત પંચપરાવર્તન થઈ ચૂક્યા છે. કેમ કે અનાદિનો જીવ છે, તીર્થંકર દ્રવ છે, એટલે નરકમાં ન જાય ને નિગોદમાં ન જાય એવું કઈ છે નહીં. તેમ ભૂતકાળ કોઈનો વાંચવા જેવો નથી, કેમકે બધા જી આવેલા છે બધે, એટલે ગઈ તેથી બ્રાહ્મણ વાંચતા નથી. હવે વર્તમાન સંભાળ અને ભવિષ્યનો ખ્યાલ કર. કામ તો વર્તમાનમાં થશે અને ભવિષ્યનું ચિત્રામણ કરવું એ તારા વર્તમાન તારા હાથની વાત છે. ગયું એ ગયું, એથી કોઈ ફાયદો નથી. વાસ્તવિક તો એમ છે કે કરેલા કર્મો ભોગવા વિના નિવૃત્ત થાય નહીં, એટલે નાશ થાય નહીં, અને નહીં કરેલું એવું કોઈ કર્મફળ ભોગવવું પડે નહીં, પ્રાપ્ત થાય નહીં. કોઈ કોઈ વખત, હવે એમાં અપેક્ષા શું છે અથવા અપવાદ શું છે, કોઈ કોઈ વખત અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ, વર અથવા શાપ, શુભ હોય તો વરદાન કહેવાય છે અને અશુભ હોય તો શાપ કહેવાય છે, શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કાંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી. માનો કે કોઈ મહાન પુરુષને વચન સિદ્ધિ છે, એ પણ એક જાતને લબ્ધિ છે. વચન સિદ્ધિ એટલે એના મોઢામાંથી નીકળે એ પ્રમાણે થાય, તો કોઈના માટે પ્રસન્નતા થઈ ને કોઈ વાત કહી દીધી તો એના નહીં કરેલા કર્મનું ફળ નથી કાંઈ, એ પણ એના કરેલા કર્મનું ફળ છે, પણ એના નિમિત્તે બહાર આવી ગઈ વાત, એટલું જ છે. એટલે કોઈ કોઈ વખત અકસ્માત કોઈ શુભ વરદાનથી અથવા અશુભ શાપથી થયેલું કોઈ કાર્ય દેખવામાં આવે છે, તે પણ કાંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી, એ પણ કોઈ પૂર્વ કરેલા જ કર્મનું ફળ છે. કેમ કે એ કાયદો બધાને માટે સરખો છે, કોઈને માટે એમાં ફેરફાર નથી. વડાપ્રધાન લાંચ લે તો શું થાય, વડાપ્રધાનનું જાય, વડાપ્રધાન પદ જાય, સીધી વાત છે. રાષ્ટ્રપતિ લાંચ લે તો એનું જાય, કાયદામાં કોઈ લાંચ લેવાનો અધિકાર કોઈને નથી, કાયદો વધારે માટે સરખો જ છે. એમાં કુદરતનો કાયદો છે, શુભ અને અશુભ જેવા જેવા ભાવ થાય એના શુભ કે અશુભ તેવા તેવા ફળ ભોગવવા પડે, એ કર્ણાનું યુગના સિદ્ધાંત અનુસાર કાયદો છે, ગણિતનો વિષય છે, અને એ પ્રમાણે ગમે તેને માટે સરખું છે, એમાં કોઈ બાદ નથી, કોઈ અપવાદ નથી, અને કોઈને માટે કોઈ પક્ષપાત થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તે કઈ નહીં કરેલા કર્મનું ફળ નથી, કોઈ પણ પ્રકારે કરેલા કર્મનું ફળ છે. એકેન્દ્રિયનું એકાવતારી પણ અપેક્ષાએ જાણવા યોગ્ય છે, એ જ વિનંતી. કોઈ એકેન્દ્રિય જીવ એકાવતારી હોય કે ન હોય, આવો કોઈ પ્રશ્ન ચાલ્યો હશે. એકેન્દ્રિયમાંથી સીધો પંચેન્દ્રિય થાય અને પંચેન્દ્રિય થઈને મોક્ષમાં જાય તો કે બનવા જોગ છે, ન બનવા જોગ એવું નથી. આત્મામાં શક્તિ છે, પણ એ કોઈ કોઈ એક દૃષ્ટિકોણથી એ વિચારવા યોગ્ય છે. હા, એના જીવો ભરત મહારાજના 98 પુત્રો કે છે, નિગોદમાંથી આવ્યા, મનુષ્ય છે ને મોક્ષે ગયા. અપેક્ષા એટલે અહીંયા થોડું આપણે વિચારીએ તો એમ વિચારી શકાય, એમના જ્ઞાનમાં કઈ અપેક્ષા છે આપણે નથી જાણતા, પણ કોઈ પણ વાત અને કોઈ પણ વચન એનો પારમાર્થિક અર્થ વિચારવો તે યોગ્ય છે. અથવા કોઈ પણ વાતને કોઈ પણ પ્રસંગને પારમાર્થિક દ્રષ્ટિકોણથી જ દ્રષ્ટિમાં લેવું, વિચારવું, અને એ જ યોગ્ય છે. બીજી અપેક્ષાઓ કદાચ ક્યાંય હોય તો આપણે કામની નથી, આપણે તો પરમાર્થ એટલે કામનો છે. આમાં જીવની શક્તિ બતાવી છે કે એકેન્દ્રિય જીવ હીન સત્વ થયો, હીન શક્તિવાળો થયો, સૌથી વધારે હીન શક્તિવાળો થયો. એ જ જીવ એક ભાવમાં પૂરેપૂરી શક્તિ પ્રગટ કરી શક્યો. તો કે કેમ એમ? કે એવો સ્વભાવ છે, એવો સ્વભાવ છે. તું પણ ઝડપ કર તો વાંધો નથી, પોતે પણ તીવ્ર પુરુષાર્થ કરી શકે છે, એવી શક્તિ છે જીવમાં. એમ સ્વભાવ સામર્થ્યને બતાવવામાં એ પારમાર્થિક દ્રષ્ટિકોણ કામમાં આવે છે. અને એવું તીવ્ર પુરુષાર્થ પણ શિથિલતાને છોડાવે છે. તીવ્ર પુરુષાર્થનો શું પ્રેરક બળ મળે છે કે એમાંથી શિથિલતા છૂટે છે. શિથિલતા છે એ પ્રમાદ છે, શિથિલતા છે પ્રમાદ છે. અને લાંબો કાળ શિથિલતા રહે તો તે મલિનતાનો ઉત્પાદક છે શિથિલતા. આમ છેડો પાછો ત્યાં જાય છે. એટલે શિથિલ રહેવા જેવું નથી. અને જ્યારે આત્મામાં આવી શક્તિ હોય કે એકેન્દ્રિય પણ એકાવતારી જીવ થઈ શકે તો પછી શિથિલતાને શું કરવા? પોષવી કે અનુમોદવી, અથવા શું કરવા? શિથિલ રહેવું. જો આટલી શક્તિ હોય આપણા આત્મામાં પણ તો પછી આપણે શું કરવા? ઢીલું રહેવું. છતાં પાણીએ તરસે મરવા જેવું થાય. કે છતાં ખોરાકે ભૂખે મરવા જેવું થાય, એના જેવી વાત થઈ કે નથી? ચારસો ને દસ થયો. ચારસો અગિયાર ભગવતી વગેરે સિદ્ધાંતોને વિશે જે કોઈ કોઈ જીવોના ભાવાંતરનું વર્ણન કર્યું છે તેમાં કાંઈ સંશયાત્મક થવા જેવું નથી. ભગવતી શાસ્ત્ર, ભગવતી સૂત્ર સિદ્ધાંત શાસ્ત્ર છે, ભગવતી સૂત્ર કહેવાય છે. એવા જે શાસ્ત્રો છે, એવા સિદ્ધાંતોને વિશે જે કોઈ કોઈ જીવોના ભાવાંતરનું વર્ણન કર્યું છે, એટલે કોઈ કથાનો યોગ પણ એમાં ચાલ્યો હશે એમ લાગે છે, તેમાં કઈ શંકા કરવા જેવું નથી એમ કે છે. તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, તીર્થંકર દેવ છે એ તો પૂર્ણ થઈ ગયા, એટલે તો આત્માનું પૂર્ણ સ્વરૂપ એમને પ્રગટ અવસ્થામાં થઈ ગયો, એટલે એ પૂર્ણ આત્મ સ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાનાદિકના અભ્યાસ બળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભાવાંતર જાણી શકે છે. શું કહેવું છે? તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, એટલે એમને તો પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન વર્તે છે, તો એ તો ભવાંતરને જાણે એમાં કંઈ મોટી વાત નથી, એને કેવળ જ્ઞાન હોય. એ તો સર્વ જીવના સર્વ ભવને જાણે છે, ભૂતકાળના ને ભવિષ્યકાળના બધાય, એમનું જ્ઞાન જ એવું છે. અનંત જીવોના ભૂતકાળના અનંતતા ને ભવિષ્યના અનંતતા બધાને જાણે છે, એક અજાણ્યું નથી એમને તો, કેમ કે તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ આત્મ સ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાનના અભ્યાસ બળ વડે કોઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એને લઈને શુદ્ધ જ્ઞાનની લબ્ધિઓ થઈ બધી, તેમાં ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે. એવા યોગી પુરુષો હોય છે, એને યોગી કહે છે, યોગના સાધનારા મને યોગી કહે છે. એ યોગીઓ પણ ભવ ભવાંતરનું જ્ઞાન એને હોઈ શકે છે, અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી, એ તો જ્ઞાનનું સામર્થ્ય છે. અલ્પ જ્ઞાનનું પણ એ સામર્થ્ય છે, પૂર્ણ જ્ઞાનનું તો હોય એમાં કંઈ કહેવાની જરૂર નથી, એ તો અલ્પ જ્ઞાનના સામર્થ્યમાં પણ જાણી શકાય છે, એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મ જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે અથવા હોય છે. હવે શું કહે છે કે જેને જે આત્માને પોતાના આત્માનું નિશ્ચયાત્મ જ્ઞાન છે કે હું મારા મૂળ સ્વરૂપે આવો છું, એને ભવાંતરનું એટલે બીજા ભવનું જ્ઞાન એને સંભવે છે, હોઈ શકે છે. એક તો શું છે, પાત્રતામાં કેટલાક પાત્ર જીવોને દુર્ગતિની શંકા નથી પડતી કે મારી કોઈ દુર્ગતિ થશે તો, આટલું તો જ્ઞાન પાત્રતામાં ઘણી વાર આવી જાય છે, દુર્ગતિની શંકા ના પડે એને, પોતાની પાત્રતાના આધારે એને ખાતરી અને આત્મવિશ્વાસ ઉભો થાય કે હવે મારી દુર્ગતિ નથી. તો જેને આત્મજ્ઞાન હોય એને તો એ તો નિશંક હોય જ, કહેવાની જરૂર જ નથી કે મારે મારી કોઈ દુર્ગતિ થવાની નથી, અલ્પકાળમાં હું જરૂર મોક્ષે જઈશ જઈશ ને જઈશ. એ દરમિયાનમાં જે કાંઈ ભાવ થશે એમાં બે જ ગતિ છે, એક મનુષ્ય અને એક દેવ. મનુષ્યનું આયુષ્ય પૂરું કરીને દેવગતિમાં જાય, દેવનું આયુષ્ય પુષ્ય પૂરું કરીને પાછું મનુષ્યમાં આવે, ત્રીજી ગતિ એને નથી, પશુ ગતિ કે નરક ગતિ ધર્મ પામ્યા પછી નથી. એવો એક ધર્મનો સદભાવનો પ્રભાવ છે, ધર્મનો સદભાવ હોય પ્રગટ હોય એને દુર્ગતિ નથી થતી. હા, આ તો જે અપેક્ષાએ છે એ અપેક્ષાએ પણ આટલી મર્યાદા છે, બાકી તો વર્તમાનમાં જ સિદ્ધાલયમાં બિરાજમાન છે, એને પોતાની ગતિ ક્યાં છે ને પોતાનો ભાવ જ ક્યાં છે, તો એ તો બધું પરના ખાતે ખતવાઈ ગયું, પતી ગયું. પણ આ તો એક અપેક્ષા એવી છે કે ભાઈ નિર્વાણપદ પામ્યા પહેલાં બે ચાર છ આઠ ભાવ એ હોય તો કે દેવને મનુષ્ય ના જ હોય, બીજા કોઈ ભાવ હોય નહીં. શું કહ્યું, જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મ જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે હોય છે, ક્વચિત જ્ઞાનના તારતમ્ય ક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું. કોઈ જીવને એવો વિકલ્પ એનો આવે કે મને આવતો ભાવ શું હશે, એટલો જ્ઞાન લંબાય જ નહીં, તો એવો પણ કોઈ ભેદ છે કે એને એ જ્ઞાન નથી એમ કહી શકાય. શું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે. જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે એને જ્ઞાનનું પણ પૂર્ણ શુદ્ધપણું છે, અને જ્ઞાન જ્યાં પરિપૂર્ણ શુદ્ધ થયું ત્યાં તે કાંઈ ન જાણે એવી કોઈ ચીજ જ નથી, એવો કોઈ દ્રવ્ય નથી, વસ્તુ નથી, એવો કોઈ ભાવ નથી, એવો કોઈ પર્યાય નથી, એવું કોઈ ક્ષેત્ર નથી કે જે પૂર્ણ જ્ઞાનમાં નહીં જાણવા રૂપે હોઈ શકે. એક તો જ્ઞેયત્વ અથવા પ્રમેયત્વ ધર્મ સર્વ પદાર્થોને અને સર્વગુણ પર્યાયોને છે. સર્વ પદાર્થોને હોવાથી એની સર્વગુણ પર્યાયોને છે. એનો અર્થ એ કે કોઈને કોઈ જ્ઞાનમાં તે જણાવવા યોગ્ય છે. હવે પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે એને તો કોઈ આવરણ નથી, એ ન જાણે માટે બધું જાણે છે. એટલે છદ્મસ્થ અવસ્થામાં સાધક હોય, ધર્માત્મા હોય, એને કોઈને ભવાંતરનું જ્ઞાન હોય અને કોઈને ન પણ હોય. પણ કેવળ જ્ઞાનીમાં એવો અપવાદ નથી કે કોઈ કેવળ જ્ઞાનીને જ્ઞાન હોય ને કોઈને ન હોય, એવું ન હોઈ શકે. તો બધા જે પૂર્ણ શુદ્ધ થયા એને બધા કેવળ જ્ઞાન બધા જાણે, એમાં બધું જ જાણે. તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે અથવા ચોક્કસપણે તે ભાવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવ રૂપ છે, વસ્તુ છે, એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવ ભવાંતરની ચર્ચા શાસ્ત્રકારોએ કરી એની પાછળ પારમાર્થિક દ્રષ્ટિકોણ શું છે કે આત્મા નિત્ય છે, અનુભવ સ્વરૂપ છે, એક વસ્તુ છે, પદાર્થ છે, કોઈ કલ્પના નથી, એવું દ્રઢ થવા અર્થે એ બધી વાત ભવ ભવાંતરની ચર્ચા ચાલી છે. એનો પારમાર્થિક દ્રષ્ટિકોણ આ છે કે આત્મા શાશ્વત છે અને અનુભવ કરવા યોગ્ય પદાર્થ છે, અનુભવમાં આવે એવો પદાર્થ છે. ભાવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવા તુલ્ય છે. તથાપિ એમ તો નથી. શું કહે છે કે કોઈ એમ તર્ક કરે કે બીજા ભવનું, ભવિષ્યના ભવોનું કે ભૂતકાળના ભવોનું સ્પષ્ટ જ્ઞાન કોઈને થાય જ નહીં એમ કોઈ તર્ક કરે તો પછી આત્માનું સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું નથી એમ કહેવું જોઈએ. કેમ કે આત્માનું સ્પષ્ટ જ્ઞાન એવું છે કે આત્મામાં અનંત જ્ઞાનનું સામર્થ્ય રહેલું છે. એ સામર્થ્યનું માપ કોઈ અચિંત્ય અને અમાપ છે. કેટલું છે? અચિંત્ય અને અમાપ છે. કેટલું જાણે કે જેટલું જણાવવા યોગ્ય છે તેટલું જાણે, પણ જણાવવા યોગ્ય મર્યાદિત છે. જ્ઞાનની મર્યાદા ત્યાં પૂરી નથી થતી. જેમ કે આખું વિશ્વમાં લોકાલોક છે અને કેવળ જ્ઞાન માટે જણાય છે, માટે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે તેવડું છે એમ કહે તો એ બરાબર નથી. કેવળ જ્ઞાનના આકાશમાં લોકાલોક રાયના દાણા જેવડું છે. કેવળ જ્ઞાનને આકાશની ઉપમા આપીએ તો એની અંદર આખો લોક અને અલોક બે એક પોઈન્ટ, એક બિંદુ જેટલું છે. એટલું કેવળ જ્ઞાન વિશાળ છે. એટલે એવા અનંતા લોકાલોક હોય તો કેવળ જ્ઞાન એથી અનંત ગુણ છે, તો કેવળ જ્ઞાન એનાથી અનંત ગુણો છે. એવી એક કેવળ જ્ઞાનની પર્યાય જેની પાસે અનંતમાં ભાગે છે એવી સર્વજ્ઞ શક્તિ છે. એવી કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું જેનું સામર્થ્ય આટલું છે એના કરતાં અનંત ગુણ સમૃદ્ધ સર્વજ્ઞ શક્તિ આપણા સૌના આત્મામાં છે અત્યારે છે, સર્વકાળે. અને એવી એવી અનંત શક્તિઓનો ધણી જ પોતે છે. એવી એવી એક નહીં, લાખ કરોડ અબજ નહીં, એવી અનંત શક્તિઓનો ધણી આત્મા પોતે છે. માટે જેને એનો ભાવ ભાસે છે એને એનો મહિમા ફાટ ફાટ આવે છે. કેટલો મહિમા કે ઘટ અંતરનો સમાયે પર્યાયમાં સમાતો નથી પછી, કેમ કે પર્યાય નાની અને વસ્તુ મોટી એમ છે. છતાં આટલું માપ સર્વજ્ઞ શક્તિનું કાઢે છે પર્યાય પછી, અને તે પણ અલ્પજ્ઞ પર્યાય. અલ્પજ્ઞ પર્યાયમાં આવા આત્માનું માપ કાઢનાર અલ્પજ્ઞ પર્યાય હોય તો સંપૂર્ણ પર્યાય કેવી, એવી બધી અગમ નિગમની વાતો છે. આ બધી કેવી વાત છે, બધી અગમ નિગમની વાતો છે. સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. નાની જ્યાં રહે છે જ્યાં વિચરે છે એ વાત જ કોઈ બીજી જાતની છે. ભાવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને ન થતું હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવા તુલ્ય છે, એમ કહેવા બરાબર થાય, પણ એમ તો છે નહીં. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે અને ભાવાંતર પણ સ્પષ્ટ જ ભાસે છે, સ્પષ્ટ ભાસે. સ્પષ્ટ એટલે એકદમ સ્પષ્ટ, જરાય અસ્પષ્ટ નહીં. એવું પોતાના તેમજ પરના ભાવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતો નથી. પોતાના ભાવ પણ જાણે અને બીજાના ભાવ પણ જાણે, અને એમાં કંઈ વિવાદ કરવા જેવો નથી. જ્ઞાન છે એની શક્તિ જ કોઈ દિવ્ય છે, દિવ્ય શક્તિનો ધારક છે જ્ઞાન તો. એટલે એમાં કંઈ મોટી વાત નથી, જાણે તો એ કંઈ મોટી વાત નથી. કૃપાળુદેવને એવું ઘણું જ્ઞાન હતું, એમને પોતાને એવું ઘણું જ્ઞાન હતું. વડવામાં એક વખત એમને એકાંતમાં રહેવાનો પ્રસંગ બન્યો છે. કોઈ ન જોઈ, આપણે જોઈએ એમ કે નહીં, મકાન એક ઓરડો ને એના ઉપર એક બીજો ઓરડો, હા, વડવા બાર વાવ પાસે. અત્યારે આશ્રમ છે, પહેલાં ક્યાં આશ્રમ હતો એ વડ ભાઈ. આ એક મકાન, એને એક દંડિયું મકાન કહેવાય. કેવું? એક દંડિયું એટલે એક ઓરડો હોય, એની અંદર દાદરો હોય ને એના ઉપર એક બીજો ઓરડો હોય, બસ બીજું કાંઈ નહીં. એ વારે એક વાર એમને એકાંતમાં રહેવું હતું સાધના માટે, એટલે બધા મુમુક્ષુને આજ્ઞા કરી દીધી કોઈ અહીંયા આવવાનું નથી, કોઈએ મારી પાસે આવવું નહીં. અને પોતે એકાંતમાં રહેતા, કોઈ વાર જંગલમાં ચાલ્યા જતા અને એમની સેવામાં એક માણસને મૂકેલા, એ મોતીભાઈ કરીને હતા, પટેલ, મોતીભાઈ પટેલ. એ કંઈ કોઈ ચીજ લાભ મગાવવું કરવું હોય તો પોતાને કંઈ ગામમાં આવવું નહોતું કે ખંભાત આવીને લઈ આવે, અથવા એમના માટે જે કાંઈ ખોરાકનો પ્રબંધ હતો એ એમને એમના માથે ગોઠવતો. એટલે એ ક્યારેક ધ્યાન રાખ્યા કરે કે શું કરે છે શું નહીં. તો ક્યારેક શું છે કે મચ્છર ત્યાં તો વગડામાં તો મચ્છર હોય ને તો એ ઓઢીનો ન સૂવે, ભલે મચ્છર કરડે. પ્રયોગ તો બધા જ્ઞાનીઓ કરે છે, એવું નથી કે જ્ઞાન થાય એટલે એને પ્રયોગ નહીં કરવાનો, એવું નથી. હો જ્ઞાનીએ પ્રયોગ નહીં કરવાનો, અમારે મુમુક્ષ જ કરવાનો, એવું કાંઈ નથી. પ્રયોગ બધા કરે પોતપોતાની ભૂમિકા પ્રમાણે. એટલે પછી ઓઢાડી દે સૂઈ ગયા હોય તો, જાગતા હોય તો હિંમત ન કરે, ધ્યાનમાં બેઠા હોય અને પેરણ કાઢી નાખ્યું હોય તો પછી કાંઈ એમાં કંઈ ડિસ્ટર્બ ન કરે, પણ ઊંઘી ગયા હોય તો ઉઠાડી દે ને એમ થાય કે મચ્છર કરશે એમ, એને તો બીજ પ્રકારનો વિકલ્પ આવે ને. એમ સેવા કરતા ને ધ્યાન રાખતા. ને એમના પત્ની છે એ ભાત લઈ આવે, ભાત એટલે ખોરાક, ટિફિન આપણે જેને કહીએ છીએ, ભાત કહેવાય ગામડામાં. એને આજ્ઞા એમ કરી તારે એક ખેતર વાત દૂર રહેવાનું, હું જોઈ લઈશ કે તું આવી ગઈશ એટલે હું તારી પાસેથી લઈ જઈશ, પણ તારે અહીં સુધી નહીં આવવાનું, કેમ કે કોઈ પણ મુમુક્ષુને આવવાનો પ્રતિબંધ હતો, એક જણને કોઈને ત્યાં ફરકવાનું નહીં, એટલે તારે નહીં આવવાનું, એમની આજ્ઞા છે એટલે તારે નહીં આવવાનું. ભાઈ જરા ભોળી હશે, આવી ગઈ એટલે આવી, એટલે થોડેક નજીક મકાનની નજીક આવીને હાથ પાડ્યો હશે, લઈ જાઓ તમે, આવ નજીક નજીક આવીને બાયણે આવીને એમ કરીને લઈ જાય, લઈ જાઉં, હું લેતી આવીશ. તો મોતીભાઈ ખીજાઈ ગયા, બહુ વઢવા માંડ્યા, ના પાડી તને તું કેમ આવીશ, અહીં સુધી તને આવવાનું ક્યાંય આજ્ઞા જ નથી, મમ્મી ભગવાનની આજ્ઞા નથી, તું કેમ આવી, તું આવી જ કેમ, તું ખૂબ એને ઠપ્પો આવ્યો. એ સાંભળી ગયા, હા, કારણ આ વધે છે આટલા ખાતર, એ વૈયા ગયા પછી એને ઠપ્પો આવ્યો, એ તમારે એને બહુ વધવું નહીં કે તમને ખબર નથી આઠમા ભાવે એનો મોક્ષ છે, સીધું એમ કીધું. શું કીધું તમે એને? તમને ખબર ન પડે એને કે એનો આઠમા ભાવે મોક્ષ છે કે એને એવી રીતે તમારે નહીં વર્તવાનો કે એના ઉપર ક્રોધ નહીં કરવાનો કે શું? હા, હું ઘણું આ પછી ઘણી વાર અધિકાર બુદ્ધિથી જ બધું વધે ને તો, હા, એટલે એ રીતે ઠપ્પો આવ્યો. એવો પ્રસંગ પ્રસિદ્ધ છે એમના માટે. કહેવાનો આશય શું છે કે એમને પણ એવી કોઈ લબ્ધિ હતી કે પોતાના ભવો અને બીજાના ભવોનું, પોતાના ભવનું તો સ્પષ્ટ જ્ઞાન હતું, ધારીને દેહ એક જાસું સ્વરૂપ સ્વદેશ છો, કાવ્ય લખ્યું છે એક ભવ માટેનું, એ વાત સ્પષ્ટ છે. એક ભાઈ ગુરુદેવ પાસે શંકા કરી હતી કે આવું કેમ લખ્યું છે, એમને કંઈ એવી ખબર પડી જતી હશે આવું કેમ પોતાના માટે લખ્યું છે? તો કે શ્રી નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાન જેવું સ્પષ્ટ આવે કે તમને ખબર નથી કે એટલું સ્પષ્ટ આવ્યું હોય તો જ લખ્યું હોય કે નહીં તો લખે નહીં કે એટલું જોરથી બોલ્યા હતા. હું હતો કે જેવું કેવળ જ્ઞાનમાં સ્પષ્ટ આવે એવું નિર્મળ શુદ્ધ જ્ઞાનમાં સ્પષ્ટ આવે, અને એટલું સ્પષ્ટ આવ્યું છે અને એટલે જ લખ્યું છે, એની તો ન લખે કે શંકા ન કરવી તમારે, એ કડક થઈને કહેતા હતા કે શંકા ન કરાય કે શું, એટલે એમ લખ્યું છે કે પોતાના તેમજ પરના ભાવ જાણવાનું જ્ઞાન કોઈ પણ પ્રકારે વિસંવાદપણાને એટલે વિખવાદને એટલે કોઈ વાદ વિવાદને નું સ્થાન એમાં નથી, એવું જ્ઞાન સ્પષ્ટપણે થઈ શકે છે. પછી પત્ર તો આ વિસ્તારથી છે, બાકીનો ભાગ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં દઈશું.